વચનામૃત ગઢડા મધ્યનું 47મું. મલિન વાસનાનો ત્યાગ કરી દેહમાંથી નિસરી બ્રહ્મરૂપે ભક્તિ કરવાની વાસના એટલે કે ઈચ્છા રાખવાનો નિર્ણય. સંવત 1880ના મહાવદી દશમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પીળી છીંટની રજાઈ ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સંતની પાસે ચાર સાધુ રહેતા હોય તેને જો મન દેઈને માણસાય એ રાખતા આવડતું હોય તો તેની પાસે સાધુ રાજીપે રહે, અને જેને સાધુને રાખતા આવડે નહીં તેની પાસે સાધુ રહે પણ નહીં, અને જે સાધુને મોક્ષનો ખપ હોય તેને તો જેમ દુખાવીએ ને વિષયનું ખંડન કરીએ તેમ અતિ રાજી થાય. જેમ આ મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ થયો છે તે દહીં દૂધ ગળ્યું ચીકણું કાંઈ ખાવા દેતો નથી, તેમ જે સમજ્યું હોય તેને એમ જણાય જે આ રોગે સારું સારું ખાવા પીવાનું સર્વે ખંડન કરી નાખ્યું, માટે આ તો ક્ષય રોગ રૂપે જાણીએ કોઈક મોટા સંતનો સમાગમ થયો હોય ને શું એમ ભાસે છે. શા માટે જે શિશ્ન ને ઉદર એ બેને વિશે જે જીવને આસક્તિ છે એ જ અસત પુરુષપણું છે, તે ક્ષય રોગ એ બેના પ્રકારની ખોટને કાઢે એવો છે, તેમ એ રોગની પેઠે જે સત્પુરુષ હોય તે વિષયનું ખંડન કરતા હોય ત્યારે જે મુમુક્ષુ હોય તેને તેમાં દુખાઈ જવું નહીં, અને જે ખાતા પીધાની લાલચે કે લુગડાની લાલચે અથવા પોતાને મનગમતા પદાર્થની લાલચે કોઈ મોટેરા સંત ભેગો રહેતો હોય તેને તો સાધુ જ ન જાણવો, તેને તો લબાડ જાણવો ને કૂતરા જેવો જાણવો, ને એવો મલિન આશયવાળો હોય તે અંતે જાતા વિમુખ થાય, અને વળી સંતને કોઈ સારું પદાર્થ આપે તેમાં જે ઈર્ષા કરે તથા જે પંચ વિષયનો લાલચી હોય એ બે તો પંચમહાપાપીથી પણ અતિ ભૂંડા છે, માટે જે સમજવું હોય તેને સંતના સમાગમમાં રહીને આવો મલિન આશય અંતરમાં રાખ્યો ન જોઈએ. કેમ જે આ સભા તો બદ્રિકાશ્રમમાં તથા શ્વેતદ્વીપમાં હોય તેવી છે, તેમાં બેસીને જ્યારે મલિન વાસના ન ટળી ત્યારે બીજું ટાળ્યાનું ઠેકાણું ક્યાં મળશે, અને પંચ વિષય છે તે તો પૂર્વે દેવ મનુષ્યાદિકને વિશે અનંત દેહે કરીને આપણે જીવે ભોગવ્યા છે તો પણ હજુ લગણ એ વિષયની તૃપ્તિ થઈ નથી, તો હવે ભગવાનના ભક્ત થઈને વર્ષ કે બે વર્ષ કે પાંચ વર્ષ વિષય ભોગવીને પૂર્ણ થવાશે નહીં. જેમ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય તેને પાણીએ કરીને ભરવા માંડીએ તે ક્યારેય ભરાય નહીં, તેમ ઇન્દ્રિયો છે તેને ક્યારેય વિષય થકી તૃપ્તિ થઈ નથી ને થાશે પણ નહીં, માટે હવે તો વિષયની આસક્તિને ત્યાગ કરીને અને સાધુ જેમ વઢીને કહે તેમ ગુણ લેવો પણ અવગુણ લેવો નહીં, તે મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે, જે શૂળી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ રે, માટે આવો અવસર પામીને તો અશુભ વાસના ટાળીને જ મરવું પણ અશુભ વાસના સોતા મરવું નહીં, અને આ દેહમાંથી નિસરીને નારદ સનકાદિક શુકજી જેવા બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી છે એવી વાસના રાખવી, ને એમ કરતા થકા જો બ્રહ્મલોકમાં કે ઇન્દ્રલોકમાં નિવાસ થઈ જશે તો પણ કંઈ ચિંતા નથી. જેમ જાડે ફરવા ગયા ને પાયખાનામાં માથા ભર પડી ગયા તો નાય ધોઈને પવિત્ર થવું પણ એમાં પડી ન રહેવું, તેમ શુભ વાસના રાખતા રાખતા બ્રહ્મલોકમાં કે ઇન્દ્રલોકમાં જવાનું તો એમ જાણવું જે માથાભર નરકના ખાડામાં પડ્યા છીએ એમ જાણીને શુભ વાસનાને બળે કરીને બ્રહ્મલોક ઇન્દ્રલોકના ભોગને ત્યાગ કરીને ભગવાનના ધામમાં પૂગવું, પણ વચમાં ક્યાંય ન રહેવું એમ નિશ્ચય રાખવો. અને વળી જેમ પોતાની સેવા ગૃહસ્થ કરે છે અથવા ત્યાગી સેવા કરે છે, તેમ આપણે પણ હરિભક્તનું મહાત્મ્ય જાણવું જોઈએ. જેમ અમારી ચાકરી મૂળજી બ્રહ્મચારી મહાત્મ્ય જાણીને કરે છે, તેમ અમે પણ બ્રહ્મચારીનું મહાત્મ્ય જાણીએ છીએ. તેમ આપણી ગૃહસ્થ અન્ન વસ્ત્રે કરીને ચાકરી કરે છે, તેમ આપણે પણ એમનું મહાત્મ્ય સમજીને એમની વાતે ચીતે કરીને ચાકરી કરવી, એમ અરસપરસ મહાત્મ્ય સમજીને હરિભક્તની સોબત રાખવી. ઇતિ વચનામૃત ગઢડા મધ્યનું 47મું.
ગઢડા મધ્યના 47મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં કૃપાવાક્ય એક છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે, જે મોટેરા સંતોએ સાધુને મન દઈને રાખવા અને મુમુક્ષુઓએ સત્પુરુષ દુખવે ને વિષયનું ખંડન કરે તેમાં રાજી થામું ને કોઈ પદાર્થની લાલચ રાખવી નહીં. બીજી બાબતમાં આ સંતની સભાને દિવ્ય જાણીને તેનો સંગ કરીને અશુભ વાસના ટાળીને અમારા ધામમાં જવાની વાસના રાખવી. ત્રીજી બાબતમાં અશુભ વાસના રહી જાય ને ઇન્દ્ર કે બ્રહ્માના લોકમાં જવું પડે તો તે લોકને નરક જેવા જાણીને એમાંથી નીકળીને અમારા ધામમાં જવાનો નિશ્ચય રાખવો. ચોથી બાબતમાં ગૃહસ્થોએ અન્ન વસ્ત્રે કરીને ત્યાગીની સેવા કરવી ને ત્યાગીએ ગૃહસ્થની વાતે ચિતે કરીને સેવા કરવી. પ્રશ્ન એક. પહેલી બાબતમાં સાધુને માણસાઈએ રાખવા એમ કહ્યું, તે સાધુને કેવી રીતે રાખે તે માણસાઈએ રાખ્યા કહેવાય? ઉત્તર એક. ઉપદેશ આપીને તેના જીવમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તથા શ્રીજી મહારાજનો મહિમા દ્રઢ કરાવે તો તે સાધુ જીવન પર્યંત સત્સંગમાં રહે તે માણસાઈએ રાખ્યા કહેવાય. અને આવું જ્ઞાન દ્રઢ ન કરાવ્યું હોય ને પદાર્થ આપીને તથા ખવરાવી પીવરાવીને પંપોળીને રાખ્યો હોય તો તે સત્સંગમાં રહીને જીવન પર્યંત ધર્મામૃત, નિષ્કામ શુદ્ધિ ને શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે કહેલી જે આજ્ઞા તે પ્રમાણે વર્તી શકે નહીં તે માણસાઈએ રાખતા ન આવડ્યું કહેવાય. અને બીજો અર્થ એ છે, જે શ્રીજી મહારાજની મૂર્તિને પોતાના ચૈતન્યને વિશે અખંડ દેખતા હોય ને પંચવર્તમાન પાળતા પળાવતા હોય એવા સાધુની અનુવૃત્તિમાં રહીએ તો તે રાજી થઈને આપણા ભેળા રહે, અને જો અનુવૃત્તિમાં ન રહીએ તો તે આપણા ભેળા ન રહે. માટે સાધુની અનુવૃત્તિમાં રહીએ તો સાધુને રાખતા આવડ્યા કહેવાય. પ્રશ્ન બે. બીજી બાબતમાં બદ્રિકાશ્રમ તથા શ્વેતદ્વીપની સભા જેવી આ સત્સંગીની સભા કહી, અને છેલ્લાના બીજા વચનામૃતમાં એ બે ધામની સભાથી આ સત્સંગીની સભાને અધિક કહી છે, તે કેવી રીતે સમજવું? ઉત્તર બે. નિર્વાસનિકપણામાં સરખી કહી છે, પણ ઉપાસનામાં તથા પ્રાપ્તિમાં સરખી નથી કહી. માટે આવી નિર્વાસનિક સભામાં આવીને મલિન વાસના ન ટળી તો બીજું ટાળ્યાનું ઠેકાણું ક્યાં મળશે એમ કહ્યું છે. પ્રશ્ન ત્રણ. આમાં વિષય ભોગવીને તૃપ્ત થવાશે નહીં એમ કહ્યું ને મધ્યના 25મા વચનામૃતમાં વિષય ભોગવીને તૃપ્ત થાશે ત્યારે વૈરાગ્ય પામશે એમ કહ્યું છે, તે કેવી રીતે સમજવું? ઉત્તર ત્રણ. આમાં વિષયની આસક્તિ વાળાને વિષયની વાસના મુકાવવા સારું ઉપદેશ કર્યો છે અને મધ્યના 25મા વચનામૃતમાં મોક્ષના માર્ગમાં વિષયને બંધનકારી જાણીને ઘર મૂકીને ત્યાગી થયો હોય ને શ્રીજી મહારાજની આજ્ઞા યથાર્થ પાળતો હોય ને અંતરમાંથી વિષય ભોગની ઈચ્છા ન ટળી હોય તેને દેહ મૂક્યા પછી ભગવાન વિષય આપે ને તેના ભેળું જ્ઞાન પણ આપે. તેથી તે એમ વિચાર કરે છે, મારે ભગવાનના ધામમાં જવું છે ને હું આવા તુચ્છ ને દુઃખદાયી વિષયમાં બંધાઈ રહ્યો છું એમ પશ્ચાતાપ કરીને શ્રીજી મહારાજનું ભજન કરીને નિર્વાસનિક થાય ત્યારે ધામમાં જાય એમ કહ્યું છે. પ્રશ્ન ચાર. નારદ સનકાદિકને તો પરોક્ષ ભગવાનની ઉપાસના છે અને તે કાંઈ શ્રીજી મહારાજના તેજરૂપ જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ તે રૂપ થયા નથી, માટે નારદ સનકાદિક ને શુકજી જેવા બ્રહ્મરૂપ થવાનું કહ્યું તે કેમ સમજવું? ઉત્તર ચાર. પોતાની સાથે લાવેલા મુક્તાનંદ સ્વામી આદિક સિદ્ધ મુક્તોના નારદ શુક સનકાદિક એવા ઉપનામ પાડ્યા હતા તે નામ કહ્યા છે, તે મુક્તના જેવા બ્રહ્મરૂપ થવું એમ કહ્યું છે. ઇતિ ગઢડા મધ્યના 47મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.